नमामिश्वरं सच्चिदानन्दरूपं रसकुण्डलं गोकुले
व्रजमानं मागी रह्या छे यशोदा मैयाने पकड़े छे हरि बोल बधा छोकराओ बेसी जाय છોકરાઓને બેસાડો
નમામિશ્વરં સચ્ચિદાનંદ રૂપં લસત્કુંડલં ગોકુલે વ્રજમાનં
હું સચ્ચિદાનંદ ભગવાનને પ્રણામ કરું છું જે ગોકુળની ગલીઓમાં ભાગી રહ્યા છે
યશોદા વિયોલુખ રાધવ માનમ
જે યશોદાના ભયથી ભાગી રહ્યા છે
પરામૃષ્ટ અત્યંત તો દૃત્ય
યશોદા મૈયા એમને પકડી લે છે
નમામિશ્વરં સચ્ચિદાનંદ સત્કુંડલં ગોકુલે વ્રજમાનં
યશોદા મૈયાએ પકડી લીધા છે એમને ખીજાય છે યશોદાના પકડવાથી તે રડવા માંડે છે
રુદંતમ મુહુર્નેત્રમ યુગમમ વિજંતમ કરામ્બોજયુગ્મેન સાતંતને
જે માધાના હાથમાં લાકડીને જોઈ વારંવાર રડી રહ્યા છે અને એમની આંખનું કાજળ આંખમાંથી બહાર નીકળ્યું છે
મોહ શ્વાસકમ પાત્રી રેકાંક કંઠા
બાર વાર પ્રણામ કરે પ્રાર્થના કરે છતાં માધા છોડે
ઇત ગ્રેવદા મોદ રંભક્તિ
કૃષ્ણ નારાજ રડે છે રડવાને કારણે કૃષ્ણની માળા શોભિત થઈ રહી છે એમનું ગળું અને એમનું માળા કંપિત થઈ રહી છે અને આ લીલા અદ્ભુત લીલાનો આનંદ ગોકુળના લોકો લઈ રહ્યા છે
ઇતિદ્વિક્ષ્વલીલાભિરાનંદ કુંડે સ્વઘોષમ નિમાજંતમ આખ્યાપયંતમ
ગોકુળની ગોપીઓ આવે અને ના પાડે છે છતાં યશોદા માનતા નથી
તદીય સીતા કેશો ભક્ત
બધા લોકો મનાવે પણ યશોદા આજે માનવા તૈયાર
પુન પ્રેમ તસ્તમ શાવૃતિ વંદે
અંતે બધા લોકો થાકી જાય અને બધા પાછા વયા જાય
વરમ દેવ મોક્ષમ મોક્ષાવતી માં ચાન્ય વૃણે હમ દેશાદ
ભગવાનને પ્રાર્થના કરે હે પ્રભુ તમે વરદાન દેવામાં સમર્થ છો પણ મારે મોક્ષ નથી જોતો
ઇદમ દેવ પૂર્ણાથ ગોપાલ માલમ સદા મે મન સ્યામી રાસ્તામ
ભક્તો આ દ્રશ્ય જોઈને ભગવાનની પ્રાર્થના કરે કે પ્રભુ તમે મુક્તિ પણ આપવામાં સમર્થ છો બધી પ્રકારના વરદાન દેવામાં સમર્થ છો પણ મારે તમારી પાસેથી કાંઈ નથી જોતું તમારું આ દ્રશ્ય મારા હૃદયમાં નિત્ય નિરંતર વાસ કરે નિરંતર હું તમારા આ દ્રશ્યને જોઈ શકું એવા વરદાન આપો
ઇદમ તે મુકામ ભોજમ अत्यंत नीले वृत्तम कुंतले स्निग्ध वक्रेश मुख्या
दंते मुखामोज।
हे प्रभु तुम्हारा वाकड़िया वाल थी घेरायेल मुख अत्यंत सुंदर लागे
मनस्या विरास्ता मम लक्षला
जेनु मुख कमल करता पण सुंदर छे जेना मुख ने वारंवार यशोदाजी चुंबन करे छे आवु दृश्य मारा हृदय मा विराजित पाओ।
नमो देव दामोदर अनंत विष्णु प्रसीद प्रभो दुख जाला
हे
दामोदर हे विष्णु तुम्हें मारा प्रणाम स्वीकार करो।
कृपा दृष्टि वृष्याते दीन बतानु गृहा गणेश मा वेद श्री कृष्ण कुबेरात्मजो बद्ध मुद्ये त्वया मोचितो भक्ति बाजो कृतो च मोक्षे ग्रहो मेस्ति दामोदरे
हे प्रभु जेम तमे नल कुबेर ने मणिकेन ऊपर कृपा करी तमारा भक्त बनावी लीधा एम तमे अमारी ऊपर पण कृपा करी अमने तमारा भक्त बनावी लो।
नमस्ते सुदाम ने सु राधिति नाम ने परियोजनाया त विश्वस्य दान
बहुत सुंदर वाक्य कह रहा है कि हूँ भगवान ने प्रणाम नहीं करतो हूँ यशोदा ने प्रणाम नहीं करतो अरे हूँ तो प्रणाम करू छु रस्सी ने जे रस्सी द्वारा भगवान बनाई गया छे ये रस्सी पण परम पूजनीय छे।
नमस्ते सुदाम ने सो राधिति धाम ने त्वदीयो दरायात विश्वस्य धाम ने
नमस्ते सुदाम ने त्वदीयो धाम ने त्वदीयो दरायात विश्वस्य धाम
ने नमो राधिकाये त्व दिया प्रियाये
राधिका के साथ आपको प्रणाम करते हैं।
नमो राधिका ये तो प्रियं प्रियाये
नमो राधिका ये तो प्रियं प्रियाये
नमो नंद लीलाय देवाय
ईश्वरम
सच्चिदानंद आनंद रूपम लस कुंडलम गोकु ने
प्रेम से भगवान का पवित्र नाम भगवान को रिझाइए भगवान को याद करिए
हरे राम
अद्भुत छवि है भगवान रहे रोते हुए भगवान को याद कीजिए
Da da da.
दामोदर भगवान की जय। कृष्ण कन्हैया लाल की, नंद के लाला की
जय।
यशोदा के लाल की जय। गाय गौर प्रेमानंदे। बहुत सुंदर पात्र, यहाँ पर जितने भी पात्र हो रहे हैं सब लोग भगवान की लीला याद करा रहे हैं, इनके लिए महामंत्र बोलिए।
हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे।
भगवान ये सभी पात्रों को अपनी भक्ति प्रदान करें, ऐसी मनोकामना करता हूँ। तो आवी रीते माँ यशोदा एक भगवान कृष्ण ने बांधी दीदा। त्यार बाद भगवान श्री कृष्ण ने विचार करो, क्यों भले हूँ बंधायेलो छू छता पण हूँ उद्धार करवानो नहीं भूलू। नंद बाबा ना आंगणामा कितलाय वर्षो थी बे वृक्ष हता। आ वृक्ष नु नाम अर्जुन वृक्ष हतु। आम तो आ संसार मा 20 लाख ना वृक्ष होय छे, पण आ वृक्ष नाम अर्जुन। जोड़िया वृक्ष होवाने कारणे यमलार्जुन नाम पड्यू। આ વૃક્ષ ગયા જન્મમાં કુબેરના 2 પુત્ર નલ કુબેર અને મનીગ્રીવ હતા। ગંગાજીની મંદાકિની ધારામાં શિવજીના તીર્થ સ્થાનમાં નગ્ન સ્નાન કરતા હતા અપ્સરાઓ સાથે। અપરાધ કર્યો, કહેવાય છે અન્ય સ્થાને કૃતમ પાપમ તીર્થ સ્થાને વિનશ્યતિ। તમે સંસારમાં કોઈ પણ જગ્યાએ પાપ કરો તો તીર્થ સ્થાનમાં નાવાથી તે પાપ સમાપ્ત થઈ જાય, પણ તીર્થ ક્ષેત્ર કૃતમ પાપમ અન્ય ક્ષેત્રે ન વિનશ્યતિ। પણ તમે તીર્થ ક્ષેત્રમાં જો પાપ કરો તો એ ક્યાંય ન ધોવાય। અપ્સરાઓ સાથે ગંગા નદીમાં નગ્ન સ્થાન, ત્યારે નારદ મુનિ ત્યાંથી પધાર્યા। નારદ મુનિએ તેને શ્રાપ દીધો, તમને નગ્ન રહેવાનો જ અભ્યાસ છે, નગ્ન જ રહેવું હોય તો તમને શ્રાપ આપું છું, તમે ઝાડ બની જાઓ જે ક્યારે કપડાં પહેરતા નથી। સંસારમાં જેને ઓછા કપડાં પહેરવાનો સ્વભાવ હોય ને એ બીજા જન્મમાં ઝાડ બને, શાસ્ત્રનું કેવું છે। અને આ બંને નારદજીના ચરણોમાં પ્રાર્થના કરે, પ્રભુ તમે આવો શ્રાપ આપો, આનું શમન કરો। ત્યારે નારદ મુનિ કહે, શ્રાપ તો પાછો ન ખેંચું, પણ તમારો ઉદ્ધાર સાક્ષાત ભગવાન એમના હાથેથી કરશે। આટલું કહી નંદ બાબાના આંગણામાં 2 વૃક્ષ બન્યા। ભગવાન શ્રી કૃષ્ણ બંને વૃક્ષ વચ્ચેથી નીકળે, પણ જે ઉખલ સાથે બાંધેલા એ ઉખલ બંને ઝાડમાં ફસાઈ જાય, અને ભગવાન શ્રી કૃષ્ણ થોડો પ્રયાસ કરતા બંને ઝાડ રામ દઈને પડી જાય। વાત સાંભળતા ગોકુળના બધા લોકો એકત્રિત થાય અને જુએ યશોદા મૈયા મૂર્છિત, અને એ ઝાડમાંથી કૃષ્ણે જ્યારે બારા કાઢ્યા ત્યારે યશોદા મૈયાને હોશ આવે। નંદ બાબા યશોદાને ખીજાય કે યશોદા આજ પછી તું કૃષ્ણને ક્યારેય બાંધતી નહીં। અને પછી બધા ગોપો બેઠીને મીટિંગ કરે કે જ્યારથી કૃષ્ણનો જન્મ થયો છે ત્યારથી ગોકુળમાં ઉત્પાત થાય છે, ત્યારથી ગોકુળમાં કોક નું કોક આવે છે ને મારવાનો પ્રયાસ કરે છે, હવે આપણે બધાએ ગોકુળ છોડી દેવું જોઈએ। પ્રસ્તાવ સારો લાગ્યો અને ગોકુળમાં રહેવા વાળા બધા લોકો પોતાની સાધન સામગ્રી બધો સામાન બળદગાડા ઉપર રાખી ગોકુળથી વૃંદાવનમાં ટ્રાન્સફર થાય છે। બધા વૃંદાવનમાં રહેવા માટે આવે, વૃંદાવનમાં આવી ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે 5.5 વર્ષના થાય ત્યારે એને ગાયના વાછડાને ચરાવવાની અનુમતિ મળે। યદ્યપિ ભગવાન અનંત કોટી બ્રહ્માંડના લોકોને ચારે છે, પણ એ કૃષ્ણને બ્રજ વૃંદાવનમાં વાછડા ચરાવવાની અનુમતિ લેવી પડે. વાછડા ચરાવવાની અનુમતિ મળી. એક દિવસ કૃષ્ણ અને બલરામ યમુનાના તટ ઉપર વાછડા ચરાવી રહ્યા હતા અને એ સમયે કંસે એક અસુરને મોકલ્યો અને એ અસુરે એક વાછડાનું રૂપ લીધું જેને વત્સાસુર કહેવામાં આવે છે. ભગવાન કૃષ્ણ તેમને ઓળખી ગયા અને ઓળખી ભગવાને વત્સાસુર નામના અસુરનો વધ કર્યો. ત્યારબાદ એક સમયની વાત, ભગવાન કૃષ્ણ અને બધા ગોપ યમુનાના તટે વાછડા ચરાવી રહ્યા હતા. તે સમયે પૂતનાનો ભાઈ, પૂતના મરી ગઈ હતી એનો બદલો લેવા માટે પૂતનાનો ભાઈ જેનું નામ બક હતું અને બકાસુર કહેવામાં આવે છે, આ પૂતનાનો ભાઈ બકાસુર એક વખત કૃષ્ણને પોતાના મોઢામાં ગળી ગયો. કૃષ્ણને ગળી જતા કૃષ્ણે જોયું કે આટલો મોટો અસુર મને ગળી ગયો છે. ત્યારે કૃષ્ણે પોતાના શરીરમાંથી અગ્નિ પ્રગટ કરી. એ અગ્નિ વાળા બકાસુરને ગળામાં કોલસા જેવી લાગી અને જ્યારે ગરમા ગરમ લાગવા માંડી ત્યારે બકાસુરનું મોઢું ખુલી ગયું અને ભગવાન કૃષ્ણ એમાંથી બહાર નીકળ્યા. અને બહાર નીકળી ભગવાન શ્રી કૃષ્ણે બકાસુરની બંને ચાંચ પકડી અને ચાંચને ફાડી નાખી. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. આવી અનેક લીલા, યદ્યપિ આ એક એક લીલા ઉપર સાત સાત દિવસની કથા થઈ શકે, અમારા ગુરુ મહારાજ એક એક લીલા ઉપર અનેક શ્લોક અનેક વિસ્તાર કરે અને કરવું પણ જોઈએ, પણ સમયના અભાવમાં સંક્ષિપ્તમાં સાંભળીએ. એકવાર સમસ્ત ગોપ ગ્વાળ સખા વાછડાને ચરાવતા ચરાવતા એક અદ્ભુત ગુફામાં ઘૂસી ગયા. છોકરાઓને, ગોપો અને વાછડાઓને લાગ્યું કે આ એક ગુફા છે, પણ એ ગુફા નહીં, એ તો અઘાસુર નામનો રાક્ષસ અજગરનું રૂપ બનાવી મોઢું ફાડીને બેઠો હતો. બધા ગોપ ગાય બધા લોકો એના મોઢામાં, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ પર એના મોઢામાં આવ્યા અને અજગરના શરીરમાં વિષના પ્રભાવથી બધા ગોપ અને બધી ગાયું વાછડા મૂર્છિત થઈ ગયા. ત્યારે પણ ભગવાન શ્રી કૃષ્ણે પોતાના શરીરને એટલું તપાયું, એટલું તપાયું, પોતાના શરીરને એટલું વિશાળ કર્યું. વિશાળ કરવાથી અજગરને, અજગરના શરીરમાં કષ્ટ થયો અને શરીરમાં કષ્ટ થવાથી અજગરે મોઢું ખોલ્યું. બધા બાળકો વાછડાઓ મૂર્છિત થઈ ગયા હતા. ભગવાનની અમિત દ્રષ્ટિથી બધા જીવિત થયા અને ભગવાને બધા ગોપ સખા અને વાછડાને એ અજગરના, એ અઘાસુરના મોઢામાંથી બહાર કાઢ્યા અને ભગવાન શ્રી કૃષ્ણે પોતાના હાથેથી અઘાસુરનો ઉદ્ધાર કર્યો, અઘાસુરનો વધ કરી. બધા બાળકોએ કૃષ્ણની જય જયકાર કરી. બોલો શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી. ત્યારબાદ એક સમયની વાત, ભગવાન શ્રી કૃષ્ણ ગાયોને ચરાવવા જાય. ગાયોને ચરાવવાનું તો ખાલી બાનું જ હતું, ગાયો તો એની મેતે ચરતી રહેતી અને કૃષ્ણ છોકરાઓ સાથે રમતા, ગોપો સાથે રમતા અને પછી જ્યારે ભૂખ લાગે ત્યારે બેસીને બધા ભોજન કરતા. એકવાર ભગવાન શ્રી કૃષ્ણ પોતાના ગોપ ગ્વાળ સખા સાથે ભોજન સ્થળી ઉપર બેઠા છે. બધા ગોપો પોતપોતાના ઘરેથી કોઈક છાશ લાવ્યું હોય, કોઈ અથાણું, કોઈક રોટલી, કોઈક શાક, બધા પોતપોતાના ઘરેથી ભાથું લાવ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણ વચ્ચે બેઠા છે. કૃષ્ણ બધાને પોતાનું એટું ખવડાવે, ગોપ ગ્વાળ સખા પોતાનું કૃષ્ણને એટું ખવડાવે. એ સમયે બ્રહ્માજીને ઈચ્છા થઈ કે ચલો ભગવાનનો અવતાર થયો છે, જરા જોવા જાઓ. બ્રહ્માજી પોતાના બ્રહ્મલોકમાંથી પૃથ્વીલોક પર વૃંદાવનમાં આવીને ભગવાન કૃષ્ણના દર્શને જોવે, જોઈને બ્રહ્માજી વિચાર કરે કે આ ભગવાન હોય ન શકે, કારણ કે ભગવાન થોડી કોઈનું એઠું ખાય. આ મનસુખાનું, શ્રીદામાનું એઠું ખાય છે, આ એઠા ખાવા વાળો ક્યારેય ભગવાન હોય ન શકે. બ્રહ્માજીએ કીધું, જો આ ભગવાન હોય તો મારે એની પરીક્ષા લેવી પડે. સૌ પ્રથમ બ્રહ્માજી ભગવાન કૃષ્ણની પરીક્ષા લેવા માટે બધા વાછડા અને ગાયને ચોરીને વયા જાય. ગોપવાળોએ જોયું કે ગાય અહીંયા ચરતી નથી, દેખાતી નથી. કૃષ્ણએ કીધું કે જરા હું ગાયને જોઈને આવું, તમે લોકો ભોજન કરો. કૃષ્ણ ગાયને ગોતવા જાય તો બ્રહ્માજી એના બધા સખાઓને ચોરીને લઈ જાય. કૃષ્ણ આવીને જોવે તો સખા પણ નહીં. કૃષ્ણ વિચાર કરે કે નક્કી અમારા પુત્રનું કામ બ્રહ્માનું કામ લાગે છે. અરે ભગવાન શ્રી કૃષ્ણ બ્રહ્માજી જેટલી પણ ગાય અને જેટલા પણ સખાઓને ચોરીને લઈ ગયા હતા, ભગવાને પોતાના શરીરમાંથી એટલી જ ગાય અને એટલા સખાઓને પ્રકટ કર્યા. ભગવાન શું ન કરી શકે, પ્રકટ થયા છે. અને રોજની જેમ ભગવાન એ સખા એ ગાય પોતપોતાના ઘરે જાય. કહેવાય છે કે બ્રહ્માજી આ ગાય અને સખાઓને બ્રહ્મલોકમાં મૂકીને પાછા ફરે ત્યાં સુધીમાં એક વર્ષ વીતી ગયો, અને અહીંયા એક વર્ષ સુધી આ લીલા નિરંતર ચાલુ રહી. એક વર્ષ સુધી લીલા ચાલુ રહી, અને ઓરિજિનલ જે સખા અને ઓરિજિનલ જે ગાયું હતી એ તો બ્રહ્મલોકમાં હતી. આ ગોકુળમાં જેના છોકરાઓ જેના પુત્રો જે હતા એ તો વાસ્તવમાં ભગવાનનું સ્વરૂપ હતા. એટલે જ જ્યારે આ બધા સખાઓ ઘરે જતા ત્યારે એની માયુ કહેતી, એલા મગન આજે તું આટલો હારો કેમ લાગે છો? મગન હારો લાગે ને કારણ કે ભગવાનનો અંશ છે. તો ભગવાનનો અંશ હતા. એક વર્ષ સુધી આ લીલા ચાલુ રહી. જ્યારે બ્રહ્માજી ફરીથી આવ્યા જોવા માટે તો એવી જ ગાય અને એવા જ સખા બ્રહ્માજીએ જોયા. ત્યારે બ્રહ્માજીને ભાન થયું કે વાસ્તવમાં હું તો બ્રહ્મા હતો, આ કૃષ્ણ જ ભગવાન છે. ત્યારે બ્રહ્માજી ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં પડી જાય અને કૃષ્ણને પ્રાર્થના કરે. નો મીયતે બ્રહ્મ પુષે તે ઇડંબરાય ગુંજા વસન પરિપિચ્છ લસન મુખાય વન્યાસ્ત્રજે કવલ વેત્ર વિશાણ વેણુ લક્ષ્માશ્રીએ મૃદુપદે પશુપંગ જાય. બહુ સુંદર સ્તુતિ છે બ્રહ્માજીની. 20 શ્લોકમાં બ્રહ્માજીએ સ્તુતિ કરી છે ભગવાન કૃષ્ણને કે હે કૃષ્ણ, તમે જગતના નાદ છો, તમે પરમ પિતા છો, મારાથી અપરાધ થઈ ગયો છે, મને ક્ષમા કરો. બ્રહ્માજીની સ્તુતિમાં ઉદાહરણ આપે કે હે કૃષ્ણ, આ સંસારમાં કોઈ માં પોતાના નાના એવા બાળકને ખોળામાં લઈને બેસી હોય, ક્યારેક ક્યારેક એ ખોળામાં સૂતેલો બાળક પોતાની દૂધ પીવરાવવા વાળી માને પણ લાત મારી દે, છતાંય એ માં એને છોડી દે છે? છતાંય માં એને ફેંકી દે છે? નહીં. એ બાળક ભલે માને લાત મારે છતાંય માં એને છોડી નથી દેતી. એમ પ્રભુ, અમે તમારી સંતાન છીએ, અમે તમારા પુત્ર છીએ, ક્યારેક ભૂલથી અમારથી અપરાધ થઈ જાય, પાપ થઈ જાય તો અમને ક્ષમા કરી દેજો. બ્રહ્માજી બહુ પ્રાર્થના કરે છે. તાઈ પ્રાર્થના સાંભળવાની વાત તો દૂર રહી, કૃષ્ણ બ્રહ્માજીની સામે જોતા પણ નથી. એનું કારણ એક જ છે કે બ્રહ્માજીએ બહુ મોટો અપરાધ કર્યો હતો. અપરાધ શું હતો? ભગવાન કૃષ્ણથી ભગવાન કૃષ્ણના ભક્તોને અલગ કરવા આ સંસારમાં સૌથી મોટો અપરાધ છે. એટલે જે લોકો ભક્તિ કરતા હોય એને ભક્તિમાં સહાયતા કરવી, નડવું નહીં. અને જે લોકો ભક્તિ કરવામાં નડતા હોય એ સૌથી મોટા અપરાધી છે. ભગવાનની નિગાહમાં એ સૌથી મોટા ગુનેગાર છે. માટે ભલે આપણે ભક્તિ ન કરી શકતા હોય પણ જે કરતા હોય એને સપોર્ટ કરવો જોઈએ, ભગવાન પ્રત્યે એને ભેજવા જોઈએ. ત્યાં તમે જોશો ઇન્દ્ર અપરાધ કરશે આજે, અને ભગવાન તરત એને ક્ષમા કરી દેશે. કારણ કે ઇન્દ્રએ ભગવાન સાથે ભગવાનના ભક્તોને મળાવ્યા પણ બ્રહ્માજીએ અલગ કર્યા છે. તો આવી રીતે બ્રહ્મ વિમોહન લીલા. પણ એક આમાં તત્વની હું એક વાત કરું. ઘણા લોકો એમ કે કૃષ્ણના લગ્ન તો રૂકમણી આરે ત્યાં, સત્યભામા આરે ત્યાં, જામવંતી આરે ત્યાં, તો આ સંસારમાં કૃષ્ણ સાથે રાધાનો વિગ્રહ કેમ? પણ જ્યારે એક વર્ષ સુધી વૃંદાવનના બધા બાળકો બ્રહ્મલોકમાં હતા ત્યારે ગર્ગાચાર્યએ વૃંદાવનમાં આવી બધાને કીધું, અથવા અમુક લોકો એમ કહે છે કે યોગ માયાએ આવીને કીધું, પૂર્ણમાસીએ કીધું કે હે વૃંદાવનમાં રહેવા વાળા માણસો, આજે સમય ચાલી રહ્યો છે વિવાહ કરવાનો, બહુ સારો સમય ચાલી રહ્યો છે. તમારા ઘરે જો દી હોય તો આજ ગોકુળના છોકરાઓને ગોતી તમે લગ્ન કરાવી નાખો. તો એ સમયે ગોકુળમાં જેટલા પણ છોકરાઓ, જેટલા પણ ગોપો હતા, એના બધા લગ્ન બધા લોકોએ પોતાની કન્યા સાથે કરાવી દીધા. વાસ્તવમાં એ બધા ભગવાનના જ અંશ હતા, ભગવાન જ હતા. વાસ્તવમાં ગોકુળમાં રહેવાવાળા બધી ગોપીઓ સાથે કૃષ્ણના જ વિવાહ થયા હતા, અને રાધા સાથે પણ કૃષ્ણના જ વિવાહ થયા છે. તો આવી રીતે ત્યારબાદ 15મા અધ્યાયમાં ધેનુકાસુરના વધની કથા કહી, 16મા અધ્યાયમાં કાળીય નાગની કૃપા, યમનામાં કેટલાય સમયથી કાળીય નાગના કાળીય નાગ રહેતો હતો, અને એનામાં એટલું વિષ હતું, કહેવાય છે કે યમનાને એટલી દૂષિત કરી દીધી હતી, યમના ઉપરથી કોઈ પક્ષી જાય તો એ વિષના પ્રભાવથી નીચે નદીમાં પડી જાય. ભગવાને જોયું કે જ્યાં હું રહું છું અને મારા રહેવાથી પણ લોકો દુઃખી છે. ત્યારે એક દિવસ પોતાના ભાઈ બલદેવજીને સાથે ન લઈ જતા કૃષ્ણ એકલા ગાય ચરાવવા માટે જાય, અને મોકો જોઈ કૃષ્ણ યમુનામાં છલાંગ મારે, યમુનામાં જઈ સૌથી પહેલા કાળીય નાગની પત્ની કહે કે હે કૃષ્ણ, તમે પાછા વયા જાઓ, અમારો નાથ જો જાગી જશે ને તો તમને મારી નાખશે. ગાય છે ને સંસારમાં બધું, પણ ભજન ગાવાનો સમય નથી. જળ કમળ છાળી જાને બાળા, નાથ મારો જાગશે, જો અમારો નાથ જાગી જશે તો તને મારશે. કૃષ્ણ કે હું તમારા નાથને મારવા માટે આવ્યો છું, જગાડો એને. કૃષ્ણના આવાથી કાળીયા નાગ જાગે, બે વચ્ચે યુદ્ધ થાય, અને ભગવાન શ્રી કૃષ્ણ કાળીયા નાગને નાથી લે. કાળીયા નાગના મસ્તક ઉપર સવાર થઈ, કહેવાય છે કાળીયા નાગની 1000 ફેણ હતી, પણ કૃષ્ણ કાળીયાના નાગ ઉપર એવું નૃત્ય કરતા કહેવાય છે 1000 ફેણ હતી. એ 1000 ફેણમાંથી કાળીયા નાગ જે ફેણ ઉપર કરી કૃષ્ણને મારવાનો પ્રયાસ કરે, એ ફેણને જે ઉપર થાય તો ભગવાન કૃષ્ણ એ ફેણ ઉપર એટલો જોરથી પગ મૂકે કાળીયાનું એ મોઢામાંથી બધું વિષ નીકળી જાય ને મૂર્છિત. ત્યારબાદ બીજી ફેણ ઉપર કરે તો કૃષ્ણ બીજા ફેણ ઉપર પગ, એમ વારંવાર ફેણ ઉપર કરે ને કૃષ્ણ પગ ઉપર નીચે એક નૃત્ય થઈ ગયું, બહુ સુંદર. નવરાત્રિમાં તો બધા નાચે, સ્ટેજ ઉપર બધા નાચે, પણ કાળીય નાગ ઉપર નાચીને બતાવો એ કામ તો માત્ર કૃષ્ણ જ કરી શકે. ભગવાન કૃષ્ણ નાચે છે, ગંધર્વો પ્રગટ થઈ ગયા, અપ્સરાઓ પ્રગટ થઈ ગઈ, નારદ મુનિ કિન્નરો પ્રગટ થઈ, બહુ સુંદર ગાન ગાય, અને ભગવાનને થિરકન સાથે બધા લોકો મૃદંગ વગાડે, કરતાલ વગાડે, અને કૃષ્ણનો અદભુત નૃત્ય. કહેવાય છે કે કૃષ્ણના માથા ઉપર પગ રાખવાથી કાળીયનું બધું વિષ નીકળી ગયું. વિષના ચક્રથી ઠાકુર બહુ સુંદર કહે છે. આ લીલા કથા તો તમને બધાને ખબર છે, પણ આનો સાર હું તમને કહું કે જેમ ભગવાન શ્રી કૃષ્ણે કાળીયાના માથા ઉપર પગ રાખી બધું વિષ કાઢી નાખ્યું, એમ આપણા હૃદયમાં પણ વિષની કમી નથી. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, માત્સર્ય આ બધા દુર્ગુણ આપણા હૃદયમાં ભરેલા છે, પણ જો કોઈ વ્યક્તિ પોતાના મોઢામાં ભગવાન શ્રી કૃષ્ણનું નામ લે તો કૃષ્ણનું નામ લેવા માટે જેમ કૃષ્ણએ એ કાળીયા નાગનું બધું વિષ કાઢી નાખ્યું, એમ એ કૃષ્ણના નામ લેવાથી હૃદયમાં રહેલું બધું વિષ નીકળી જશે, પરમ પવિત્ર થઈ જશું અને ભગવાનના નામને પ્રાપ્ત થશે. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા,
કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ,
હરે કૃષ્ણા, હરે
કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ, રામ રામ, હરે.
ત્યારબાદ 19મા અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી એકવાર કૃષ્ણ સખા અને ગાય આ બધા જંગલમાં ફસાઈ ગયા, અને જંગલમાં દાવાનળ ફાટી નીકળ્યો, અને દાવાનળની અગ્નિ કોઈને મૂકે નહીં. બધા લોકો ચિંતિત કે અમે સળગીને ભસ્મ થઈ જશું, અમે લોકો સળગી જશું. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે બધાને આંખ બંધ કરવાની કીધી. બધાએ આંખ બંધ કરી અને કૃષ્ણએ પોતાના મુખમાં આખા જંગલની અગ્નિને પોતાની અંદર સમાવી લીધી. બધાને જીવનદાન આપ્યું. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી વર્ષા ઋતુ તથા શરદ ઋતુનું વર્ણન કરે. બહુ સુંદર શરદ ઋતુ અને વર્ષા ઋતુ આવી છે અને આ ઋતુ ભગવાનની ભક્તિ કરવા માટે સૌમ્ય ઋતુ છે. ત્યારબાદ 21મા અધ્યાયમાં વેણુગીતનું વર્ણન થાય. ભગવાન કૃષ્ણ અવતારમાં ભગવાન ધનુષ નથી રાખતા, તલવાર ભાલો ગદા કાંઈ નહીં. શ્રીમતી રાધા રાણીના જન્મ વિશે તમે કહેજો એવી જિજ્ઞાસા આવી છે. જરૂર કહીશ, પણ હું કાલે કહીશ, કારણ કે આજે ઘણી બધી લીલા કહેવાની છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
કૃષ્ણ હરે 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 રામ.
આ વેણુ ભગવાનને એટલી પ્રિય છે, એટલી પ્રિય છે, એક પળ પણ ભગવાન વેણુ વગર રહી નથી શકતા. અને આ વેણુનો એટલો ચમત્કાર છે, કહેવાય છે કે જે ભગવાન કૃષ્ણને કોઈ વાળી ન શકે, પણ જેવી ભગવાનના મોઢામાંથી આ વેણુનો નાદ નીકળે, ભગવાન ત્રણ જગ્યાએથી વળી જાય. યુગલગીતમાં વર્ણન છે ને, બામ બાહુ કૃત બામ કપોલો. ભગવાન જ્યારે વેણુ વગાડે ત્યારે ત્રણ જગ્યાએથી વળી જાય, આ વાંસળી અને વાળી નાખે. નકર તાકાત છે કોઈની કૃષ્ણને વાળવાની? વેણુનો બંસરીનો અદભુત પ્રભાવ. સુદાસજી બહુ સુંદર કહે છે, આ વેણુ આ વાંસળી સંસારની પ્રકૃતિને બદલી નાખી. કહેવાય છે ભગવાન જ્યારે વાંસળી વગાડે, ભગવાનની વાંસળીનો નાદ સાંભળી સંસારના ચર અચર મનુષ્ય બધા મોહિત થઈ જાય. યુગલગીતમાં વર્ણન છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ વાંસળી વગાડે તો કહે છે કે મનુષ્ય તો એમાં મુગ્ધ થઈ જ જાય, પણ પશુઓ પણ ઘાસ ખાતા હોય અને જેવું વાંસળીનો અવાજ સાંભળે સ્તબ્ધ થઈ જાય, ચિત્રવત, નો ખાઈ શકે નો કાઢી શકે. વાંસળીનો અદભુત પ્રભાવ. વાંસળીનો અવાજ સાંભળી નિરંતર વહેવાવાળી નદીઓ જળની જેમ પથ્થર થઈ જતી, અને વાંસળીનો અવાજ સાંભળી આ કઠોર પથ્થર પાણી થઈ જતું, પીગળી જતું. અમુક લોકોને વિશ્વાસ ન થાય, પણ આજે પણ તમે ગોકુળમાં વૃંદાવનમાં ત્રણ જગ્યાએ ચરણ પહાડી છે, જે પથ્થર ઉપર ઉભા રહી ભગવાનને વાંસળી વગાડી, એ પથ્થરમાં ચિહ્ન આજે પણ છે ભગવાનની અદભુત વાંસળી. અને ગોપીઓને આ વાંસળી સાથે ઈર્ષ્યા થાય, કારણ કે વાંસળી ભગવાન ક્યારેય મૂકે નહીં, સૂતા હોય તોય વાંસળીને સાથે લઈને જોવે. ગોપીઓ વિચાર કરે કે આ વાંસળીએ તો એવી કઈ તપસ્યા, એવું કેવું પુણ્ય કર્યું છે કે કૃષ્ણને નિરંતર એની સાથે જ રાખે છે. કૃષ્ણ અમને ક્યારે અમારી સાથે નો એની સાથે ન રાખે, અને વાંસળીને પોતાના અધરામૃતનું પાન કરાવે. ઈર્ષ્યા થાય કે ન જાણે આ વાંસળીએ શું કામ કર્યું છે. ત્યારે વાંસળી માનો એના સ્વરમાં ગોપીઓને સમજાવે, ગોપીઓ કૃષ્ણના અધર પાસે, કૃષ્ણના હોઠ પાસે પહોંચવા માટે તમને ખબર છે મારે કેટલી તપસ્યા કરવી પડી છે? આમનામ ભગવાન નથી મળી જતા. સૌથી પહેલા તો મને જંગલમાંથી તોડવામાં આવી, ઝાડમાંથી. સૌથી પહેલા તો એ વર્ષાની ઋતુ, ગરમીની ઋતુ, આ બધું મેં સહન કર્યું, અને ત્યારબાદ એ લાકડામાંથી મને તોડવામાં આવી, અને ત્યારબાદ મારા શરીરમાં 12 છિદ્રો કરવામાં આવ્યા, અને આટલું બધું કર્યા છતાંય હું કાંઈ બોલી નહીં, અને આટલી તપસ્યા કર્યા બાદ આજે હું કૃષ્ણના અધર અમૃતનું આસ્વાદન કરું છું. મેરા સ્થાન પ્રાપ્ત કરને કે લીએ તુએ વસ્યા કરવી હોય. અને ઈ વાંસળી જ્યારે વાગે ત્યારે કહે છે, બાંસુરી બજાય આજ नंद को मुरारी
बांसुरी बजाए आज नंद के मुरारी बजाए आज नंद के मुरारी
नंद के मुरारी बांसुरी बजा रहे
बांसुरी बजाए आज रंग से मुरारी शिव समाधि भूल गए ऋषि मुनि किनारे शिव समाधि भूल गए
शिव जी समाधि भूल गया जी वेद पढ़वानो भूली गया ब्रह्मचारी
बांसुरी बजाए आज नंद के मुरारी बांसुरी बजाए आज नंद के मुरारी रंभा श्याम ताल चुकी भूल नित्य कारे रंभा श्याम
सराव नाचता नाचता ताल चुकी गई बांसुरी ना पढ़ा
रंभा श्याम ताल चुकी
श्री कृष्ण बांसुरी बजाते हैं अद्भुत चमत्कार होता है। सुखदेव गोस्वामी वेणुओं की बांसुरी ना प्रभाव नो वर्णन कर्या बाद बहुत सुंदर यज्ञ पत्नी पर उद्धार एक बार कृष्ण बलदेव ने बद्धा सका गाय चरावा माटे जाए गर्मी नी ऋतु हती અને બધા બાળકોને બહુ ભૂખ લાગી હતી કૃષ્ણ પાસે આવ્યા કૃષ્ણ કૃષ્ણ અમને ભૂખ લાગી છે ત્યારે કૃષ્ણ કહે બાજુમાં ઘણા બધા બ્રાહ્મણો યજ્ઞ કરી રહ્યા છે તો જાઓ એ બ્રાહ્મણોને કહો કે કૃષ્ણ અને બલદેવજીએ મોકલ્યા છે એને ભોજન જોઈએ છે કૃષ્ણ બલદેવજીની વાત સાંભળી બધા ગોપ સખાઓ જાય બ્રાહ્મણોને પ્રાર્થના કરે બ્રાહ્મણો વિચાર કરે કે અમે તમને ભોજન આપી દેશું તો યજ્ઞ માટે શું રાખશો બ્રાહ્મણોને ખબર ન પડી કે આ સર્વ યજ્ઞના ભોગતા એક માત્ર કૃષ્ણ છે ના પાડી દીધી પાછા આવ્યા ત્યારે બધા સખાઓ કૃષ્ણને કહેવા માંડ્યા ભલા માણા આટલા દૂર અમે જ્ઞાને સાવા ખાલી હાથે પાછા આવ્યા કઈક સારા માણસો પાસે મોકલ્યા હોત તો ત્યારે કૃષ્ણે કીધું એક કામ કરો એ બ્રાહ્મણોની પત્ની પાસે જાઓ મનસુખા સીધામાં કે હવે મેં થાકી ક્યાં ભગવાને કીધું મારું નામ આપજો જરૂર આપશે તમે ત્યારે બધા સખાઓ ફરીથી બ્રાહ્મણોની પત્ની પાસે જાય બ્રાહ્મણોની પત્નીઓ સાંભળે કે કૃષ્ણ કો ભૂખ લગી હૈ કૃષ્ણ કો ભોજન ચાહીએ અપને પતિ કી પરવાહ કિયે બિના બ્રાહ્મણો કી પત્ની ને સોચા કે યદિ હમ યે ભોજન કૃષ્ણ કો દે દેંગે તો હમારે પતિ હમે છોડ દેંગે લેકિન ફિર ભી અપને પતિ કી પરવાહ કિયે બિના અપને વાસ્તવિક પતિ ભગવાન શ્રી કૃષ્ણ કો ભોજન અર્પણ કર હી દિયા और भगवान ने यज्ञ पत्नियों के ऊपर बहुत सुंदर कृपा की है यज्ञ पत्नी उद्धार लीला સર્વાદ 22માં અધ્યાયમાં સુખદેવ ગોસ્વામી વર્ણન કરે, હેમંતે પ્રથમે માસી, હેમંત ઋતુના પ્રથમ મહિનામાં બધી ગોપીઓ કાત્યાયની દેવીની પૂજા કરે, ખાલી હવિષ્ય ખાઈ, ખીચડી ખાઈને, કહેવાય છે કે થૂલી ખાઈને પોતાનું જીવન વ્યાપન કરે એક મહિના માટે. ઠંડીના દિવસમાં રોજ સવારે 3:30 વાગે યમુનામાં સ્નાન કરે અને કાત્યાયની દેવીને એક જ પ્રાર્થના કરે કે દેવી કૃપા કરી અમારા વિવાહ કૃષ્ણ સાથે થાય એવા આશીર્વાદ આપો. એક દિવસની વાત, જ્યારે આ વ્રતનો છેલ્લો દિવસ હતો, બધી ગોપીઓ યમુનામાં સ્નાન કરી રહી હતી ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ બધી ગોપીઓના ચીર, બધી ગોપીઓના વસ્ત્ર લઈ ઝાડ ઉપર બેસી ગયા. ગોપીઓ નાદા નાદા કે કૃષ્ણ અમારા વસ્ત્ર આપી દો, ભગવાન ના પાડે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ગોપીઓને કહે કે જો તમે તમારે તમારા વસ્ત્ર જોતા હોય તો મારી પાસે આવીને લઈ લો. ત્યારે ગોપીઓના ભાવની, કૃષ્ણ પ્રત્યે ગોપીઓના પ્રેમની ચરમ સીમાનું દર્શન સુખદેવ ગોસ્વામી કરાવે છે કે જો ગોપીઓને આ સંસારની સ્ત્રીઓને પોતાનો અંગ બહુ પ્રિય હોય, પોતાના ગુપ્તાંગ કોઈને બતાવવા ન માંગે, પણ કૃષ્ણ સાથે એટલો પ્રેમ, અદ્ભુત પ્રેમ કૃષ્ણના કહેવાથી ગોપીઓ યમુનામાંથી બહાર આવી અને કૃષ્ણએ બધાને વસ્ત્ર પ્રદાન કર્યા. ત્યારે કૃષ્ણ બધી ગોપીઓને વાદો કરે છે કે હે ગોપીઓ, મેં આપકો વાદા કરતા હું, શરદ પૂર્ણિમા કે દિન મેં આપકે સાથ રાસલીલા કરૂંગા ઓર આપકો સુખ પ્રદાન કરૂંગા. ગોપીઓનો સમર્પણ ભાવ, કૃષ્ણની ગોપી ઉપર કૃપા થાય છે. ત્યારબાદ સુખદેવ ગોસ્વામી ભગવાન શ્રી કૃષ્ણની ગોવર્ધન લીલાનું વર્ણન કરે છે. એક સમયની વાત, દિવાળીના દિવસે બધા ગોપ ગ્વાળ સખાઓ અને ખાસ કરીને નંદ બાબા કામકાજમાં લાગ્યા હતા. કહેવાય છે કે નંદ બાબા 9 ભાઈ અને બ્રજ વૃંદાવનમાં હજારો વર્ષોથી પરંપરામાં બધા ઇન્દ્રની પૂજા કરતા હતા. તો ભગવાન શ્રી કૃષ્ણએ જોયું કે આજે મારા ઘરમાં આટલો કામકાજ, આટલો ઉત્પાદ કેમ છે? બધા લોકો ઇન્દ્રની પૂજા દર વર્ષે કરતા અને બધા અલગ અલગ લોકોનો વારો હતો, પણ આ વર્ષે નંદ બાબાનો વારો આવ્યો. કૃષ્ણએ જોયું કે સવારથી બધા લોકો પોતપોતાના કામમાં લાગ્યા છે. કૃષ્ણ યશોદા મૈયા પાસે જાય અને પૂછે કે મૈયા યશોદા, તમે આટલા બધા કામમાં વ્યસ્ત કેમ છો? મૈયા કે હું કામમાં છું, તું તારા બાબાને જઈને પૂછ. કૃષ્ણ નંદ બાબા પાસે જઈને પૂછે, બાબા બાબા તમે બધા આટલા કામમાં વ્યસ્ત કેમ છો? બાબા કે હું કામમાં છું, માને પૂછ. કૃષ્ણ કવિ માં કે પાસ, કવિ બાબા કે પાસ, માં કે પાસ, બાબા કે પાસ. લેકિન અંત મેં કૃષ્ણ બાબા કો પકડ કર પૂછતે હૈ, બાબા આપ હી બતા દીજીએ, યે સબ ક્યાં હો રહા હૈ? અરે નંદ બાબાએ કૃષ્ણને કીધું કે કૃષ્ણ, આપણે આપણું જીવન ગાય ઉપર આધારિત છે અને ગાયનું જીવન ઘાસ ઉપર આધારિત છે અને ઘાસ વરસાદ ઉપર આધારિત છે. જો વરસાદ ન થાય તો ઘાસ ન થાય, જો ઘાસ ન થાય તો ગાય ચારો ન ખાઈ શકે, ગાય ચારો ન ખાય તો આપણને દૂધ ન મળે. માટે આપણા ખેતરમાં ઘાસ ઉગવા માટે યોગ્ય વરસાદની જરૂર છે અને વરસાદ લાવવા માટે ઇન્દ્ર દેવતાને પ્રસન્ન કરવાની બહુ જરૂર છે. માટે આપણી પરંપરામાં દર વર્ષે આપણે ઇન્દ્રની પૂજા કરીએ છીએ. માટે આ વર્ષે આપણો વારો છે અને આપણે ઇન્દ્રની પૂજા કરવાની છે. ત્યારે ભગવાન કૃષ્ણ પોતાના પિતાજી નંદ બાબાને કહે કે બાબા, તમારે ઇન્દ્રની પૂજા કરવાની શું જરૂર છે? તમને ખબર નથી, જે વ્યક્તિ જેવું કર્મ કરે એને એવું ફળ મળે છે. જો તમારા કર્મમાં લખ્યું હશે તો ઇન્દ્રને વરસાદ વરસાવવો પડશે. ઇન્દ્ર કોઈ ભગવાન નથી, ઇન્દ્ર તો માત્ર મેનેજર છે. કૃષ્ણએ બહુ તર્ક આપ્યો ને અંતે કીધું, બાબા તમારે પૂજા કરવી જ હોય તો ગોવર્ધનની પૂજા કરો, કારણ કે ગોવર્ધન સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. ત્યારે નંદ બાબા યશોદા મૈયાને વૃંદાવનના લોકોએ કીધું કે કૃષ્ણ તારી વાત અમને સમજમાં આવતી નથી, પણ છતાંય તને પ્રિય છે, તારી ઈચ્છા છે ગોવર્ધનની પૂજા થાય તો ઠીક છે, એક વર્ષ અમે ગોવર્ધનની પૂજા કરી નહીં. કૃષ્ણએ કીધું, જો બાબા જરૂર, આજ સુધી તમે ઇન્દ્રની પૂજા કરી, ક્યારે ઇન્દ્ર આવીને તમારો ભોગ ખાધો? ક્યારે નહીં. ના પણ બાબા તમે જો ગોવર્ધનની પૂજા કરશો ને તો ગોવર્ધન પ્રકટ થશે અને તમારું ભોજન પણ ખાશે. ત્યાં મનસુખાન સીધામાં બોલ્યા, બાબા બાબા કૃષ્ણની વાતમાં ન આવતા, આનો ભગવાન ભિખારી લાગે છે. કૃષ્ણ કે ચૂપ, હું ભગવાનની વાત કરું છું, ગોવર્ધન સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. તમે જો ગોવર્ધન આશીર્વાદ પણ આપશે. કૃષ્ણની વાત સાંભળી નંદ બાબા પૂછે, તો એમાં કરવાનું છે શું? કૃષ્ણ કે કાંઈ નહીં, તમે ઇન્દ્ર માટે જેટલી પણ ભોજન સામગ્રી બનાવી છે આ બધી તમે ગોવર્ધનને અર્પણ કરી દો. સુરદાસજી આ લીલાનું બહુ સુંદર વર્ણન કરે. સુરદાસજીની ભાષામાં આપણે ગાનની સાથે આ લીલાનું શ્રવણ કરીએ. શ્યામ કયો તબ ભોજન લાવો, કે બધો ભોગ બધાના ઘરેથી ભોગ લાવો અને ગિરિરાજ ગોવર્ધનને ધરાવો. સુનત નંદ પૂજા થવા જઈ રહી છે, ગોવર્ધનને ભોગ લગાવવાનું આદેશ આપી દીધો. બ્રજ વૃંદાવનમાં બધા લોકોને ખબર પડી કે આ વર્ષે આપણે ગોવર્ધનને ભોગ ધરાવવાનું છે. બધા લોકોએ વિપુલ પ્રમાણમાં ભોજન બનાવ્યું છે અને બધા પોતપોતાના ઘરેથી ભોજન લાવે છે.
વ્યંજન બહુત બાથી પહોંચાયે,
એક ભોજન, દહીંના ભોજન, દૂધના ભોજન, કે છે દહીં વડા, ગુલાબજાંબુ, રસગુલ્લા, માખણ, ભાત, ખીચડી, માલપૌવા, જલેબી, અનેક પ્રકારના વ્યંજન બનાવવા મળ્યા છે અને બધા પોતપોતાના ઘરેથી ભોજન લાવી ગોવર્ધનની સામે મૂકે છે. જોયું તો ભોજનનો એક બહુ મોટો પહાડ બની ગયો.
અન્નકૂટ જય તો
અન્નનો કૂટ બની ગયો. જેટલો મોટો ગોવર્ધન હતો એટલો જ બધા અન્ન ભેગા કર્યા અને અન્નનો એક પહાડ બની ગયો, માટે અન્નકૂટ કહેવામાં આવે છે.
અરુ પકવાન ઘરે જાઉં ભોજન, અરુ પકવાન,
બધા લોકો ઘરેથી ભોજન લાવી ગોવર્ધનની સામે ધરાવ્યા છે, મૂક્યા છે. અને અન્ન નો પહાડ બની ગયો છે. હવે વિચાર કરે કે આ ભોગ ભગવાનને કોણ ધરાવે, ધરાવવા માટે કોને તૈયાર કરો? તો બધા ગોપ ગ્વાળાએ કીધું કે જેને ગોવર્ધન સામે મૂકવાનું કીધું એને જ ઉભો કરો.
ગોપની કયો શ્યામ
ગિરિરાજ ગોવર્ધનને ભોગ લગાવી દે. કૃષ્ણ ઉભા ત્યાં છે અને ઉભા થઈ ગોવર્ધનની સામે બેસી જાય અને બોલે, નમો બ્રાહ્મણ્ય દેવાય ગો બ્રાહ્મણ હિતાય ચ, હે જગત હિતાય ગોવર્ધન, કૃપા કરીને આ ભોગ ગ્રહણ કરો. ભગવાન ગોવર્ધનની સામે બેઠા છે અને પ્રાર્થના કરે છે કે પ્રભુ તમે ભોગ ગ્રહણ કરો. વાસ્તવમાં આ ગોવર્ધન બીજું કઈ નહીં, ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ છે. બંને ભગવાન સામ સામે બેઠા છે. એક ભગવાન બીજા ભગવાનને કહે છે કે તમે ભોગ લઈ લો. ત્યારે એક સ્વરૂપેથી ભગવાન શ્રી કૃષ્ણ ગોવર્ધનના રૂપે પ્રગટ અને કૃષ્ણ દ્વારા દીધેલા ભોજનને સ્વીકાર કરે.
બ્રજવાસી ગીરી જે મત દેખાયો,
ગોવર્ધનને ભોગ અર્પણ કરતા જ ગિરિરાજ ગોવર્ધને પોતાનું મુખ પ્રકટ કર્યું, પોતાની બે ભુજા પ્રકટ કરી અને જેટલો પણ ભોજન હતું બંને હાથોથી ખાવા માંડ્યા. બધા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલા વર્ષથી અમે પૂજા કરતા હતા, ઇન્દ્ર ખાવા માટે નહોતો આવતો, પણ ધન્ય છે ગિરિરાજ આજે અમારો ભોગ ખાઈ રહ્યો છે. બંને હાથોથી ભગવાન ભોગ સ્વીકાર કરી રહ્યા છે.
ભોજન પિયો પ્રથમ હી વાણી,
પ્રથમ વાર ભગવાને આ ભોગ ગ્રહણ કર્યો છે. બધા લોકો પરમ પ્રસન્ન થઈ જાય. હવે ભગવાન શ્રી કૃષ્ણ કે, દેખા ના મેં કહેતા હતા ને કે ગોવર્ધન પ્રગટ હોંગે ઓર આપકે સબ ભોગ ખાયેંગે. હવે ભગવાન શ્રી કૃષ્ણ કહેને લગે કે અબ ગોવર્ધન જી આશીર્વાદ દેંગે, આપકો જો જો ચાહીએ વો ગોવર્ધન જી સે માંગ લીજિયે.
કાન કહ્યો કછુ માંગ હોય ન સો,
જે માંગવું એ માંગી લો.
ગીરી દેવતા દે
ગોવર્ધન, તમે જે માંગશો એ આપશે, તમે માંગ કરો.
મરણ કાલ હે સી મોદી હોઈ, કછું કરતા કછું વે
ગિરિરાજજી પ્રસન્ન થયા છે અને બધા ગિરિરાજને ભોજન કરતા જોઈ બધા વ્રજવાસીઓ પ્રસન્ન છે. ગિરિરાજજી બંને હાથ ઉપર કરી બધાને આશીર્વાદ આપે. સૌભાગ્યવતી ભવ, જે આશીર્વાદ જોતા હોય એ આશીર્વાદ આપે. તમે શુદ્ધ ભક્તિ પ્રાપ્ત કરશો, તમને ઘણા છોકરા થાય, તમારે ત્યાં અન્ન થાય, તમારી ગાય ક્યારે ભૂખે ન મરે, એકથી એક આશીર્વાદ ગિરિરાજજી આપવા મળે. અને આ જોઈ બધા ગિરિરાજની પૂજા કરે, ગિરિરાજની પરિક્રમા કરે. જય જયકાર થઈ ગઈ. પણ આ વાત જ્યારે ઇન્દ્રને ખબર પડી, ઇન્દ્રને જ્યારે આ વાતની ખબર પડી, સુરદાસજી લખે છે,
સુર પ્રતિ ક્રોધ કિયો અતિ
ખબર પડી કે આ વર્ષે મારી પૂજા ન કરતા આ વ્રજના લોકોએ ગોવર્ધનની પૂજા કરી છે, ક્રોધિત થઈ ગયા. એક નાના એવા બાળકના કહેવાથી એક પહાડની પૂજા કરી અત્યંત ક્રોધિત અને સાક્ષાત મૃત્યુને આમંત્રણ
આપ્યું.
સેવકોને બોલાવે, અહીંયા આવો અને જાઓ, સાંવર્તક મેઘને આદેશ આપો કે આજે અને અત્યારે જ વ્રજ વૃંદાવનને બહાવી દે, વૃંદાવનમાં પૂર આવી જાય અને બધા લોકોને મારી નાખો, કારણ કે આજે એને ઇન્દ્રની પૂજા નથી કરી. ત્યારે ઇન્દ્રનો આદેશ સાંભળી સાંવર્તક મેઘ ગજ વૃંદાવન ઉપર વરસવા માંડે. પાણીની ધારા, પથ્થર પડે, બરફ પડે અને બધા આકુળ વ્યાકુળ ગાય.
મૂસલધાર મગ
ધમાધાર વરસાદ થઈ રહી છે, વીજળી પડી રહી છે અને બધા લોકો દુઃખી થઈ ગયા. વ્રજ વૃંદાવનના લોકો વિચાર કરવા માંડ્યા કે અમે કૃષ્ણની વાતમાં કેમ આવી ગયા. ઇન્દ્રનો કોપ થયો છે અને વરસાદના પાણીમાં આખું વૃંદાવન ડૂબી રહ્યું છે. બધા પ્રાણીઓ, બધી ગાયો તરી રહી છે, ડૂબી રહી છે. બધા ગોપ ગ્વાલ સખાઓ આકુળ વ્યાકુળ થઈ જાય, બધા કૃષ્ણની શરણમાં આવે. અને જેવા બધા કૃષ્ણની શરણમાં આવે, કૃષ્ણએ કીધું કોઈ વાંધો નહીં, ગિરિરાજજી આપણી રક્ષા કરશે. બધાને ગિરિરાજ ગોવર્ધનની તળડીમાં લઈ જાય અને એ સમયે ભગવાન એમની દ્રષ્ટિમાં આખા ગિરિરાજને માપી લે. ગિરિરાજને માપી ભગવાન શ્રી કૃષ્ણ ગિરિરાજની નીચે પોતાનો હાથ નાખે. હાથ નાખી કહેવાય છે કે ગિરિરાજને આકાશમાં ઉછાળે અને આકાશમાંથી ઉછળી ભગવાન શ્રી કૃષ્ણ પોતાની ચષ્ટી આંગળી પર ગિરિરાજને ધારણ કરે.
ગોવર્ધનની નો ઉચકાઈ દેખી વિકલ નર નારી
ભગવાન શ્રી કૃષ્ણે હાથમાં ગોવર્ધન ધારણ કરી લીધો.
નારી દેખી મન હી સુખ દીનો બામ ભુજા ધરી ગિરિવર લીનો
ભગવાન શ્રી કૃષ્ણ બધાની રક્ષા કરવા માટે, ગાયોની રક્ષા કરવા માટે, ગોપ ગ્વાલ સખાઓની રક્ષા કરવા માટે પોતાના બામ હાથમાં, ડાબા હાથમાં ગિરિરાજ ગોવર્ધને ધારણ કર્યો, બધાને સુખ પ્રાપ્ત થયું.
શ્યામ ધર્યો ગિરિ ગોવર્ધન રાખીએ
બધાને બોલાવે. હે વ્રજવાસીઓ, બધા લોકો આ ગોવર્ધનની નીચે આવી જાય, કોઈને કાંઈ નહીં થાય. બધા લોકો ગોવર્ધનની નીચે આવે, બધા વર્ષાથી મુક્ત થાય.
બરસત મુસલધાર મનવાવ બુંદન આવત
વરસાદ પડે પણ એક ટીપું જમીન ઉપર ન આવે. બધા આખા વરસાદના પાણીને ગોવર્ધન શોષી લે. આવી રીતે ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન ધારણ કર્યો. એક દિવસ નહીં, બે દિવસ નહીં, પાંચ નહીં, કે જે કે
સાત દિવસ જલ વરસી બુડાને ચક્રિત ભાઈ તન સુરતી બુડાને સાત દિવસ જલ વરસી બુડાને ચક્રિત
સાત દિવસ માટે ભગવાને ગોવર્ધન ધારણ કર્યો, બધા ખુશ થઈ ગયા. અને સાતમા દિવસે આ ગિરિરાજ ગોવર્ધન ભગવાન ગિરિવર ધારીને જોઈ બધા લોકો પ્રસન્ન થાય અને બધા લોકો નાચે.
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ
સભી લોગ નાચ સકતે હૈ. ગોવર્ધન ઉત્સવ મેં ભાગ લીજીએ, સબ લોગ નાચીએ.
હરે કૃષ્ણ 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 હરે હરે રામ હરે રામ 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 હરે હરે
હરે કૃષ્ણ.
ભગવાન ને ગોવર્ધન ઉઠાયા હે ઓર સભી બાલ બાલ નાચ રહે હૈ.
પાંચ છ દિવસ થઈ ગયા ત્યારે બધા બાળકોને વિચાર થયો વિચાર થયો કે આ કૃષ્ણ ગોવર્ધન ઉપાડતા ઉપાડતા થાકી ગયો હશે. એટલે બાળકોએ કીધું, કૃષ્ણ એક કામ કર, અમે લાકડીના સહારે ગોવર્ધનને પકડી રાખીએ છીએ, ઘડીક તું આરામ કરી લે, ભોજન કરી લે. કૃષ્ણએ કીધું, કોઈ વાંધો નહીં. બધા બાળકો પોતાનો હાથ અને લાકડી ટેકાવીને ઉભા રહ્યા. કૃષ્ણએ હસતા હસતા થોડોક હાથ નીચે લીધો, અરે બાપરે બાપરે, ગોવર્ધન ગયો, પકડો. કૃષ્ણએ તરત પકડી લીધો. છતાંય કૃષ્ણના સખા કૃષ્ણને કે અરે સારે, આ તે તારી શક્તિથી ગોવર્ધન નથી ઉપાડ્યો, આ તો ગામના માખણ ખાય ખાય તે તારી શક્તિ વધારી છે. માખણ ચોરી કર કર કે અપની શક્તિ બઢાકર રખા હે. ગોપ ગ્વાળો કીધું, કછું માખણ કો બલ બધો, કછું ગોપન કરી સહાય. આ તે ગિરિરાજ ગોવર્ધન કેવી રીતે ઉઠાડ્યો છે, થોડુંક માતા યશોદાનું બળ માખણનું અને થોડુંક અમારું બળ, પણ આ બેયનું બળ જવા દે. જો શ્રીમતી રાધા રાણીની કૃપા ન હોત ને તો આ ગિરિરાજ તું ક્યારે ન ઉપાડી શકે. માટે કીધું, કછું માખણ કો બલ બધો, કછું ગોપન કરી સહાય, શ્રીમતી રાધા રાણી કી કૃપા સે તુને ગિરિવર લ્યો ઉઠાય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ
હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ હરે રામ, રામ રામ હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ હરે હરે, ઢૂંઢ રહે કિસને મેરા શ્યામ દેખા, રાધા ઢૂંઢ રહે કિસને મેરા શ્યામ દેખા,
રાધા ઢૂંઢ રહે કિસને મેરા શ્યામ દેખા,
રાધા તેરા શ્યામ હમરે વૃંદાવન મે દેખા,
રાધા તેરા શ્યામ,
રાધા તેરા શ્યામ હમરે વૃંદાવન મે દેખા, સાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
રાધા તેરા શ્યામ દેખા,
રાધા ઢૂંઢ રહે કિસને મેરા શ્યામ દેખા,
રાધા ઢૂંઢ રહે કિસને મેરા શ્યામ દેખા,
શ્યામ દેખા ઘન 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 શ્યામ દેખા,
રાધા ઢૂંઢ રહે કિસ્ન મેરા શ્યામ દેખા,
રાધા ઢૂંઢ રહે કિસ્ન મેરા શ્યામ દેખા,
રાધા તેરા શ્યામ હમને ગોકુલ મે દેખા,
રાધા તેરા શ્યામ હમને ગોકુલ મે દેખા,
રાધા તેરા શ્યામ હમને ગોકુલ મે દેખા, માખણ ચુરાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
માખણ ચુરાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
હા માખણ ચુરાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
માખણ ચુરાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
રાધા રહે કૃષ્ણ,
રાધા ઢૂંઢ રહે કૃષ્ણ,
રાધા તેરા શ્યામ હમને ગોવર્ધન મે દેખા,
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 હે ભૈયા ચરાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
ભૈયા ચરાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
ભૈયા ચરાતે હુએ હો રાધા તેરા શ્યામ દેખા,
ભૈયા ચરાતે
રાધા
શ્યામ દેખા, રાધા રહે કિસને
श्याम देखा घन श्याम देखा
श्याम देखा घन श्याम देखा
श्याम देखा घन श्याम
देखा
राधा ढूंढ रहे किसने मेरा श्याम
श्याम
हमने बरसाने में देख